ओम श्री साईराम। परम पूज्य भगवान श्री सत्य साई बाबा ना चरणों में कोटि कोटि प्रणाम। प्रेम वाहिनी पान नंबर 44 साधक ने फल सिद्धि थी भाग नंबर 10 नो प्रारंभ थाय छे। जय साईराम।
साधक ने फल सिद्धि। आ दुनिया में सहन शक्ति थी ऊंचो कोई तप नहीं, संतोष करता वधु मोटू कोई सुख नहीं, दया करता वधु पवित्र कोई पुण्य नहीं, धैर्य करता वधु असरकारक कोई शस्त्र नहीं। भक्तोए शरीर ने क्षेत्र मानवू जोईए। सारा कार्यों ने बी अने भगवानना नामनी खेती हृदय ने रैयत के खेडूत मानी तेनी मदद थी करवी जोईए अने भगवान ने पोताने पाक तरीके मेळववा जोईए। खेती कर्या वगर कोई ने पाक्षी रीते मळे, दूध में मलाई तरीके, बळतण में अग्नि तरीके। भगवान दरेक वस्तु में ओछा वत्ते अंशे होय छे, आमा संपूर्ण विश्वास राखो। जेव दूध तेवी मलाई, जेव बळतण तेव अग्नि, तेज रीते जेवी साधना तेवो साक्षात्कार। भगवानु नाम लेवानु जो के सीधू परिणाम मुक्ति मेळववी नथी। चार फल जेमने अनुभव थयो छे तेमने स्पष्ट छे, ते छे एक महान माणसोनी सोबत, बे सत्य, त्रण संतोष, चार इंद्रियो उपरनो काबू। आ पैकीना गमे ते द्वारमांथी ते प्रवेशे ते संसारी के गृहस्थ हशे के यति के कोई बीजी जातिनो सभ्य हशे ते चोक्कस भगवान ने पहुंची शकशे, आ निश्चित छे। माणसो दुन्यवी सुख माटे तलसे छे। जो सरखी रीते विश्लेषण करवामां आवे तो आ पोते ज एक रोग छे अने आपणे जे दवाओ लईए छीए ते दुख छे। आ दुन्यवी आनंदो वच्चे भाग्ये ज कोई भगवान ने प्राप्त करवानी इच्छा ने आवकारी शके के सत्कारी शके। उपरांत माणसना दरेक कृत्यनुं विश्लेषण करवू जोईए, केम के त्यागनी भावना आवा विश्लेषणमांथी जन्मे ज छे। ते वगर त्याग मेळववो मुश्किल छे। कंजूसाई कूतराना वर्तन जेवी छे, तेनुं परिवर्तन करवू ज रह्युं। क्रोध साधकनो दुश्मन नंबर 1 छे, ते थूक छे अने तेनी साथे ते रीते ज वर्तवू जोईए। अने असत्य ते वळी वधु कदरूपु छे, असत्यनी बधानी जीवन शक्तिनो नाश पामे छे, तेने पोताने ज सफाई काम समजवू जोईए। चोरी जीवनो नाश करे छे, एक पाई करता पण जीवनने सस्तु बनावी दे छे, तेने पोताने सफाई कामदार तरीके लेखवी जोईए। चोरी जीवनने नाश करे छे, ते अमूल्य मानव जीवन ने एक पाई करता पण ओछी किंमतनुं बनावी दे छे, ते गंदाता मांस जेवुं छे। मध्यम खोराक, मध्यम ऊँघ, प्रेम, मनोबळ आ मन अने तननी तंदुरस्ती जाळवामां मदद करशे। कोई गमे ते होय, गमे ते स्थितिमां होय, जो ते निराशाने स्थान न आपशे तो, जो तेने जराय भय न होय तो, अने ते ईश्वरनी दृढ़ श्रद्धाथी अने कोई पण गुप्त हेतु वगर याद करशे तो तमाम दुख दर्द तेनाथी भांगी जशे। भगवान कदी पण तमारी जाति नहीं पूछे। अने परंपरागत रीते तमे कया आचार ने अनुसरो छो ते पण नहीं पूछे। काशिया कपड़ा पहेरवामां, उत्सव उजवामां, मुंडन करावामां, कमंडल उचकीने लई जवामां के दंड उचकीने लई जवामां, वाळ गूंथवामां वगैरे में भक्ति नो समावेश थतो नथी। शुद्ध अंतःकरण थी अविरतपणे, अर्थात कोई गमे ते करी रहा होय तो पण भगवान उपर विचारता होय एवी लागणी अनुभवता हो के बधुज ईश्वरनु निर्मित करेलू छे, आने तेथी एक इंद्रियो थी विमुख बधाने सरखो प्रेम करीने साची वाणीना भक्त बनीने आ खरेखर भक्तिनी खासियतो छे। जुदा जुदा प्रकारनी भक्तिमां नामस्मरण ए सर्वोत्तम छे। कलियुगमां पोताने बचाववानुं साधन नाम छे। जयदेव, गौरांग, त्यागराज, तुकाराम, कबीर, रामदास आ बधा ज भक्तोए मात्र एक नाम थकी ज भगवान मेळव्या हता। हजारो वस्तुओनी वात शुं काम करो छो, प्रहलाद अने ध्रुवना पण दर्शन माणी शक्या हता। स्पर्श अने संभाषणों पण मात्र नामथी मेळवी शक्या हता। तेथी जो दरेक साधक ભગવાનના નામને પોતાના જીવનનો શ્વાસ ગણશે અને સારા વિચારો અને કર્મોમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખશે અને જો તે બધા માટે સેવાની અને સમ્યક પ્રેમની અર્થાત સમાન પ્રેમની ભાવના વિકસાવશે તો પછી આ સિવાય બીજો કોઈ બહેતર માર્ગ મુક્તિ માટેનો રહેશે નહીં. જો કોઈ એકાંત ખૂણામાં બેસી પોતાનો શ્વાસ અટકાવશે તો પછી તે પોતાના જન્મજાત ગુણોનો વિકાસ શી રીતે કરી શકશે? તે શી રીતે જાણી શકશે કે તેણે તેમના ઉપર પ્રભુત્વ મેળવી લીધું છે? અંબરીશ, ભક્તિ અને દુર્વાસા પ્રવૃત્તિઓ આ બંનેનું સંમિશ્રણ દુર્વાસાનું ભાગ્ય બનશે. છેવટે દુર્વાસાએ અંબરીશના પગોમાં પડવું જ પડશે. ઈશ્વર કરીને તમે આ ત્રિશંકુ દશા ટાળો, તમે તે શાશ્વત સત્યનો અનુભવ કરો જેનાથી સાચી સ્થિતિ મેળવી શકો. અજાણતામાં કોઈ પણ માણસ ભૂલ કરી શકે છે. પ્રકાશ કે અગ્નિ ગમે તેટલો પ્રકાશ ફેલાવે, થોડોક ધુમાડો તો તેમાંથી નીકળે જ છે. તે જ રીતે ગમે તે સારા કાર્યો માણસ કરે, તેમાં ખરાબનો નાનકડો અંશ તો હોવાનો જ, પણ એવા પ્રયત્નો થવા જોઈએ કે સારું વધારે હોય અને ખરાબ ઓછામાં ઓછું, સારું વધારે હોય અને ખરાબ ઓછું. અલબત્ત પ્રવર્તમાન વાતાવરણમાં તમે પ્રથમ પ્રયત્ને તમે કદાચ સફળ ન પણ થાઓ. તમે ગમે તે કરો, બોલો, અમલમાં મૂકો, તેના પરિણામો વિશે કાળજીપૂર્વક વિચારણા કરો. બીજાઓ તમારી સાથે અમુક રીતે વર્તે કે તમને માન આપે, તે જ રીતે પ્રથમ તમે તેમની સાથે વર્તો અને તેમને માન આપો અને તેમને પ્રેમ કરો, તો જ તેઓ તમને માન આપશે. એમ ન કરતા બીજાઓને તમે જાતે પ્રેમ ન કરો અને ફરિયાદ કરો કે તેઓ તમારી સાથે યોગ્ય રીતે વર્તી રહ્યા નથી, તો તે ચોક્કસ ખોટો નિષ્કર્ષ છે. ઉપરાંત તેઓ કે જે બીજાઓને સલાહ આપે છે, કયા સિદ્ધાંતો સાચા છે, કયું સાચું અને સત્ય છે, કયું વર્તન સર્વોત્તમ છે વગેરે, જે સલાહ તેઓ આપે છે તેનું આચરણ કરતા હોય તો પછી તેવી સલાહ આપવાની બિલકુલ જરૂર નથી. બીજાઓ માત્ર તેમની વર્તણૂકનું અવલોકન કરીને જ પાઠ શીખી લેશે. બીજી બાજુ જો વેદાંત બીજાઓ આગળ પોપટની જેમ કહી સંભળાવશે, પોતાના આચરણમાં મૂકવાના કોઈ પણ પ્રયત્નો કર્યા વગર, તો તે માત્ર બીજાને છેતરવા જેવું નથી, પોતાની જાતને છેતરવા કરતાં પણ ભૂંડું છે. માટે બીજાને તમે જેવા બનાવવા ઈચ્છો છો તેવા તમે થાઓ. બીજાઓમાં દોષો શોધવા અને પોતાના ઢાંકવા એ સાધકનો સ્વભાવ નથી. જો તમારા દોષ બીજા દ્વારા તમને દર્શાવાતા હોય તો દલીલ ન કરો કે સાચું છે કે તેના પ્રત્યે દ્વેષભાવ ન રાખો અને પોતાનો વર્તાવ જ સુધારો. આમ કરવાને બદલે પોતાના સંતોષ ખાતર તેને તર્કસંગત ઠેરવવું કે જેણે તે દર્શાવ્યું તેના પ્રત્યે બદલાની ભાવના રાખવી, આ ચોક્કસ જ સાધક કે ભક્તના ચિહ્નો નથી. સાધકે હંમેશા સાચું અને આનંદભર્યું જ મેળવવું જોઈએ. દુઃખ નિરાશાવાળા વિચારો તેણે ટાળવા જોઈએ. આધ્યાત્મિક આકાંક્ષી માટે નિરાશા, શંકા, છળ આ બધા રાહુ અને કેતુ સમાન છે. જ્યારે કોઈની ભક્તિ સારી રીતે સ્થપાઈ જાય તો પછી જો આ દેખા દે તો પણ સહેલાઈથી તેને ફેંકી દઈ શકાય છે. તેઓ કોઈની સાધનાને માત્ર નુકસાન કરી શકે છે. આ બધાથી ઉપર સર્વોત્તમ તો એ જ છે કે ગમે તે સંજોગોમાં સાધકે આનંદી, હસતા અને ઉત્સાહી રહેવું જોઈએ. ભક્તિ અને જ્ઞાન કરતાં પણ વધુ આ શુદ્ધ મનોવલણ ઇચ્છનીય છે. જેમણે આ પ્રાપ્ત કર્યું છે તેઓ ધ્યેયને પહોંચવા પ્રથમ લાયક ગણાય. બધા જ સમયમાં આનંદ આ ગુણ ભૂતકાળના જન્મોના સત્કર્મોનું ફળ છે. જ્યારે કોઈ વ્યક્તિ હંમેશા ચિંતામાં રહેતી હોય, નિરાશા કે શંકામાં હોય, તે કદી દૈવી કૃપા કે દિવ્યાનંદ પ્રાપ્ત કરી શકે નહીં. ગમે તે સાધના પછી તે કરે, સાધકનું પ્રથમ કામ ઉત્સાહ કેળવવાનો છે. તે ઉત્સાહમાંથી તે ગમે તે પ્રકારનો આનંદ લઈ શકે છે. તમારી પ્રશંસા થાય ત્યારે ફૂલાઈ જશો નહીં, જ્યારે તમને ઠપકો મળે ત્યારે સંકોચાઈ જશો નહીં. આધ્યાત્મિક સિંહ બનો. બંનેની પરવા ન કરો. પોતે પોતાના દોષોનું વિશ્લેષણ કરી પોતાના દોષો સુધારવા જોઈએ, આ સૌથી મહત્વનું છે. હવે ઈશ્વરના સાક્ષાત્કાર કરવા સંબંધિત બાબતોમાં પણ વ્યક્તિએ કાળજી રાખવાની હોય છે. ગમે તે અગવડોનો સામનો કોઈએ કરવો પડે, તેણે સાધના ચાલુ જ રાખવા પ્રયત્ન કરવો, તેની શિસ્તમાં જરાય નરમાઈ કે સુધારો લાવી કે વિરામ પાડી સ્મરણ માટે જે નામ ગમી ગયું હોય કે પસંદ પડી ગયું હોય તેમાં વારંવાર ફેરફાર ન કરવો જોઈએ. થોડા થોડા દિવસોમાં જો નામ બદલી નાખવામાં આવે તો ધ્યાન અસંભવ છે, મન એકાગ્રતા મેળવી શકશે નહીં. બધી જ સાધનામાં અંતિમ ધ્યેય એકાગ્રતા છે, માટે સતત નામ અને રૂપમાં ફેરફાર કરવાનું ટાળી ઈશ્વર માટે માત્ર એક જ નામ શરૂઆતથી છેલ્લે સુધી લઈ જપ અને ધ્યાન કરવા. ધ્યાન દરમિયાન સાધકે દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ કે બધા જ ઈશ્વરના નામો અને રૂપો પોતે જેનું ધ્યાન ધરે છે અને જપ કરે છે તેના જ છે. તે નામ અને તે રૂપને સહેજ પણ અણગમો કે તિરસ્કારની લાગણી જેવું લાગવું જોઈએ નહીં. બધા જ દુન્યવી નુકસાન, દુઃખો અને ચિંતાઓને માત્ર લૌકિક અને અસ્થાયી માની અને જપ અને ધ્યાન દુઃખ ઉગારવા માટે છે. સાધકે બંને વસ્તુઓને જુદી જ રાખવી, આમાં તે અને તેમાં આનું મિશ્રણ ન કરવું તેણે સમજવું જોઈએ કે નુકસાન, દુઃખ, ચિંતા બાહ્ય છે, આ દુનિયાના છે અને જપ અને ધ્યાન આંતરિક છે, ઈશ્વર માટેના પ્રેમ માટેના સામ્રાજ્યના છે. આને પતિવ્રતા ભક્તિ કહે છે કે નિર્મળ ભક્તિ, અર્થાત પતિ પરાયણ ભક્તિ. બીજો પ્રકાર કે જેમાં સાધક એક નામ અને એક રૂપ પસંદ કરે છે, થોડા સમય પછી તેમને પડતા મૂકી બીજા નામ અને બીજા રૂપ લઈ ધ્યાન ધરે છે, આને વ્યભિચાર ભક્તિ કહે છે કે અપવિત્ર ભક્તિ કહે છે. જો આમ અજાણતામાં થઈ જાય તો ગુનો નથી, પણ એકવાર જાણ્યા પછી કે તે ખોટું અને નુકસાનકારક છે અને તે નામ અને રૂપનું વફાદારીપૂર્વક ધ્યાન ધર્યા પછી ત્યાર પછી બદલી નખાય તો તે ચોક્કસ જ ખોટું છે. વફાદારીપૂર્વક અને રૂપને વળગી રહેવું ઉચ્ચતમ પ્રતિજ્ઞા છે અને ઉચ્ચતર આત્મસંતોષ છે. વડીલો પણ જો તમને સલાહ આપે તો પણ તમારા મને જે પસંદ કર્યું છે તેને છોડી ન દેશો. કયા વડીલો તમને કહેશે કે ઈશ્વરનું નામ અને રૂપને બદલી તમે જે નામ અને રૂપની ભક્તિ કરો છો તે છોડી દો? જે તમને એમ કરવાનું કહેતા હોય તેમને વડીલો ન માનો, તેમને મંદ બુદ્ધિ ના માનો. પાછું એ પણ ધ્યાન રાખો કે બને ત્યાં સુધી ધ્યાન અને જપના સ્થળ અને સમયમાં બને ત્યાં સુધી ફેરફાર ન થાય. કોઈક વાર મુસાફરીમાં સ્થળ બદલવાનું જરૂર બને છે, પણ સમય તો ફેરફાર કર્યા વગરનો જ રાખો. જો કોઈ રેલગાડીમાં કે બસમાં કે બીજી કોઈ પ્રતિકૂળ જગ્યામાં હોય તો નક્કી કરેલા સમયે પોતાના મનમાં ભૂતકાળમાં તે જ વખતે જપ અને ધ્યાન કર્યા હોય ત્યારે યાદ કરવા. આ રીતે આ આધ્યાત્મિક ધન ભેગું કરીને કોઈ પણ ચોક્કસ માલિક બની શકે છે અને આત્માને પ્રાપ્ત કરી શકે છે. દરેક માણસે પોતાનું જીવન એવી રીતે જીવવું જોઈએ કે તેના થકી કોઈ પણ જીવંત વસ્તુને દુઃખ ન પહોંચાડવું જોઈએ. તે તેની ઉચ્ચતર ફરજ છે કે જેને માનવ જીવનની તક મળે છે કે તેણે પોતાની શક્તિનો થોડો ભાગ ક્યારેક પ્રાર્થના, જપ, ધ્યાન વગેરે માટે ફાજલ પાડવો જોઈએ અને પોતાની જાતને સત્ય સાથે જીવવા, ધર્મ, શાંતિ અને સારા કાર્યો કે જે બીજાને ઉપયોગી હોય તે કરવા જોઈએ. બીજાઓને નુકસાનકારક હોય તેવા કાર્યો કરતા ડરવું જોઈએ કે કૃત્યો કે જે પાપી હોય, જેમ અગ્નિને અડવાથી કે કોબરાના નાગને છંછેડવાથી કોઈને બીક લાગે છે. પ્રત્યેકમાં એટલો લગાવ અને એટલી અડગતા સારા કાર્યો કરવા માટે અને બીજાઓને સુખી કરવા માટે હોવા જોઈએ કે જેટલા ઈશ્વરની પૂજા કરવામાં કે ધન અને સોનું ભેગું કરવામાં હોય છે. આ માણસનો ધર્મ છે. આ પ્રકારની સારપને બળવાન બનાવવા ભગવાન પોતે માનવ રૂપે અવતરે છે. પણ પ્રશ્ન એ ઉદ્ભવે છે કે જેનું અસ્તિત્વ જ નથી તે વસ્તુનો વિકાસ સાધી શકાય કે બળવત્તર બનાવી શકાય? ખરેખર આ ગુણો અસ્તિત્વ ધરાવતા નથી, તેઓ માણસમાં છે, જ્યારે આ જીવંત ગુણો ચીમળાઈ જાય છે અને ખરી પડે છે ત્યારે ઈશ્વર તેમને મદદ કરવા એક ધ્યેય લઈને આવે છે અને જે બળો વિરુદ્ધ દિશા તરફ કામ કરે છે તેમની પડતી કરાવે છે। આ હેતુ સ્પષ્ટ કરવા શ્રી કૃષ્ણે દ્વાપર યુગમાં અર્જુનને બોધ આપતા કહેલું પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, એટલે કે ભગવાનના બધા અવતારો સાધુઓના રક્ષણ અને પ્રોત્સાહન માટે છે। સાધુ શબ્દ કોઈ એકમાત્ર ધર્મ જ્ઞાતિ કે કુટુંબ કે જીવનનો તબક્કો કે અવસ્થા કે જાતિ કે કોઈ એક માર્ગ યોનિ માનવ સાથે સંબંધ ધરાવતો નથી। તે તમામ ધર્મો જીવનના તમામ તબક્કાઓ બધી જ જાતિઓ અને બધા જ પ્રાણીઓ સાથે સંબંધ ધરાવે છે। ભગવાનને પોતાનું સનાતન મન ગીતામાં ખુલ્લું કર્યું છે। આ સનાતન સંદેશને કારણે જ ગીતા આટલી બધી જરૂરી અને આટલી બધી પ્રસિદ્ધ થઈ ગઈ છે। કેમ? શ્રી કૃષ્ણે જાતે કેટલીય જગ્યાએ ઢગલેબંધ પરિસ્થિતિઓમાં જાહેર કર્યું છે કે તેઓ પોતાના ભક્તોના ફરજ પરસ્ત સેવક છે। આનું ઉદાહરણ તેમણે અર્જુનના સારથી બનવા સ્વીકારવું તે જ છે। જો સામાન્ય માણસના સંસ્કાર પોતાને આટલી ઊંચાઈએ લઈ જતા હોય, દરેકે પોતે જ પોતાના માટે જોવું જોઈએ કે જેઓ આધ્યાત્મિક કવાયતોમાં ભગવાનના અવિરત ધ્યાનમાં ડૂબેલા હોય તેમના ચારિત્ર કેટલા વધારે શુદ્ધ અને પવિત્ર હશે। આ બંને પ્રકારના લોકો માટે ચારિત્ર મહત્વનો માપદંડ છે। ભૂતકાળમાંની અને આજની બ્રહ્મનિષ્ઠ અર્થાત ઈશ્વર ધ્યાનમાં સ્થપાયેલી નિષ્ઠ વચ્ચે મહાન તફાવત છે। પ્રથમ તો બ્રહ્મનિષ્ઠાની મહાનતા સમજવી જરૂરી છે। આજના પવિત્ર માણસો દ્વારા આ નથી થયું, તેથી જ ગરીબાઈ આપણા ઉપર આવી પડી છે। ભૂતકાળમાં આ મહાનતાની સમજ હતી અને તેઓ પવિત્રતાનો અનુભવ કરવામાં ડૂબી ગયા હતા। તેવો પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે હમણાં કેમ આવી પવિત્ર લાગણીઓ નથી ઉદ્ભવતી, પણ તે નથી એમ નથી, અગ્નિના વધવા ઘટવા માટે બળતણ કારણરૂપ છે, બીજું કોઈ કારણ નથી। વધુ બળતણ, વધુ પ્રકાશ, આખા માનવ સમજમાં દરેક વ્યક્તિને બિન વિવાદાસ્પદ અધિકાર છે કે તે પોતાના અગ્નિને ખવડાવે। અગ્નિની પોતાની સહજ શક્તિ પ્રકાશ આપવાની છે, તે જ રીતે આકાંક્ષીની બુદ્ધિનો અગ્નિ જ્ઞાનનો પ્રકાશ ઉત્પન્ન કરે છે। ત્યાગનું બળતણ શાંતિ સત્ય દયા મનોનિગ્રહ અને નિસ્વાર્થ સેવા હર હંમેશ કરવા, તેઓ આ જેટલું વધારે કરશે તેટલો વધારે કાર્યક્ષમ અને દેદીપ્યમાન સાધક બની શકશે। માત્ર ફળદ્રુપ જમીનમાં ઉગેલા વૃક્ષો જ સારા ફળો આપી શકે છે। જેઓ ખારી જમીનમાં ઉગ્યા હશે તે નબળા હશે। તેથી જ જે હૃદયો ખારા નહીં હોય તેમાં પવિત્ર લાગણીઓ શક્તિ અને ભેટો તેજીથી ચળકી ઉઠશે। ભૂતકાળના અને વર્તમાનના બ્રહ્મનિષ્ઠો વચ્ચે ફરક માત્ર આ જ છે। આજના બ્રહ્મનિષ્ઠો તેજ ધ્યાન અને સરખો જ પ્રણવ કરી રહ્યા છે જે તેમના ભૂતકાળના નામ રાશિઓવાળા કરતા હતા। આત્મસંયમમાં પતનમાં ફરક ઉદ્ભવે છે। જ્યાં સુધી સાધના ક્ષેત્રનો સંબંધ છે, જ્યાં એકાંતમાં થકાવટ વગર જાતે ભગવાનના ધ્યાનમાં બેસનાર મહાપુરુષોની સંખ્યામાં ઘટાડો થયો, ત્યારે દુનિયા ઉપર ઘણા દુઃખ ઉતરી પડ્યા। જેઓ આજે જીવતા છે તેઓ પોતાની સાધનામાં આવતા અંતરાયો ભેગા કરી રહ્યા છે। નીચ પ્રશંસા અને ખ્યાતિના ગુલામ બનીને આ ભ્રમમાં ફસાઈને અને પ્રસિદ્ધિ કે ગૌરવ મેળવવા આરામ હરામ કરીને અને પોતે સ્થાપેલી સંસ્થાઓનો વિકાસ કરીને પોતાની સાધના ચાલુ રાખી રહ્યા છે। તેઓ કે જે પોતાને ધર્મનિષ્ઠમાં ખપાવવા ઝંખે છે તેમણે એકાંત મેળવવું જોઈએ, નક્કી કરેલા સમયે ધ્યાન અને જપ કરવા જોઈએ અને આ આધ્યાત્મિક મનોયત્નોથી એક ધ્યાન પ્રાપ્ત કરવું જોઈએ અને હંમેશા બધા જીવોનું કલ્યાણ કરવાના કૃત્યો કરવા આતુર રહેવું જોઈએ। કોઈ પણ જાતના ફળની આશા રાખ્યા વગરના કાર્યોમાં મગ્ન રહેવું જોઈએ। આવા માણસો પૃથ્વી ઉપર આવશે ત્યારે જ બધા જ દુઃખોનો અંત આવશે, આ ક્રિયાયોગનો ચિહ્ન છે.
ઓમ શ્રી સાંઈરામ. પ્રેમવાહિની પાન નંબર 49 ઉપર ભાગ નંબર 10 પૂર્ણ થાય છે. સાંઈરામ.